એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી વ્યક્તિ અને એક એવી બ્રાન્ડની વાત કરવાના છીએ જે લગભગ આપણા બધાના જીવનનો કોઈક ને કોઈક રીતે હિસ્સો બની ગઈ છે. હોવર્ડ શુલ્ટ્સ અને સ્ટારબક્સ. આપણે એમની આત્મકથા છે પોર યોર હાર્ટ ઇન્ટુ ઇટ, એના આધારે એમની આખી સફરને સમજવાનો પ્રયત્ન કરીશું.
હા, બરાબર. અને આ પુસ્તક છે ને એ ખાલી એક કોફી કંપનીની વાત નથી, પણ એ એક એવા માણસની વાત છે જેણે સિએટલની એક નાનકડી, ખબર છે, કોફી બીન વેચતી દુકાનને આખી દુનિયામાં મતલબ ફેમસ કરી દીધી, અને એ પણ શું કે પોતાની રીતે પોતાના સિદ્ધાંતો જાળવી રાખીને.
અને એટલે જ મને લાગે છે કે આ વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે. શું બિઝનેસ અને માનવીય લાગણીઓ સાથે ચાલી શકે? શું નફો કરતી કંપની ખરેખર પોતાના કર્મચારીઓ માટે, સમાજ માટે જવાબદાર બની શકે? શુલ્સની આખી જિંદગી જાણે આ જ સવાલોના જવાબ શોધવાનો એક પ્રયત્ન હતી. તો ચાલો એમની આ સફરને એકદમ શરૂઆતથી જોઈએ.
ચોક્કસ. હોવર્ડ શુલ્સનો જન્મ અને ઉછેર થયો હતો બ્રુકલિન, ન્યુયોર્કમાં કેનારસી હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં. એટલે સમજો કે ગરીબી અને સંઘર્ષ તો એમણે બાળપણથી જોયા હતા, પણ એક ઘટના એવી બની જેણે એમના પર બહુ ઊંડી અસર કરી.
કઈ ઘટના હતી એ?
એમના પિતા એ ટ્રક ડ્રાઈવર હતા. એકવાર બન્યું એવું કે નોકરી પર હતા અને બરફ પર લપસી પડ્યા. એમને પગમાં અને કમરમાં બહુ ગંભીર ઈજા થઈ. હવે એ સમયે એમની પાસે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ નહોતો, કંપની તરફથી કોઈ વળતર નહીં, અને નોકરી પણ ગઈ. શુલ્સે પોતાની નજરે જોયું કે એમના પિતા શારીરિક અને માનસિક રીતે કેવી રીતે ભાંગી પડ્યા, એમનું ગૌરવ કેવી રીતે
હણાયું. આ અનુભવે જ કદાચ એમના મનમાં પેલી એક અલગ પ્રકારની કંપની બનાવવાની ઈચ્છા જગાડી હશે ને, જ્યાં કર્મચારીઓને માત્ર મશીનના પાર્ટ નહીં પણ માણસ તરીકે જોવામાં આવે.
બરાબર, એકદમ સાચી વાત. આ અનુભવ એમના મનમાં જાણે કોતરાઈ ગયો. એમણે ત્યારે જ નક્કી કરી લીધું કે જો હું ક્યારેય કોઈ કંપની ચલાવીશ તો એ એવી હશે જે પોતાના માણસોની કાળજી લે, એમને સન્માન આપે, સુરક્ષા આપે. પછી ભણવાનું પૂરું કરીને શરૂઆતમાં તો એમણે ઝેરોક્સ જેવી કંપનીમાં કામ કર્યો. ત્યાં સેલ્સના વેચાણના બેઝિક્સ શીખ્યા. પછી હેમરપ્લાસ્ટ નામની એક સ્વીડિશ કિચનવેર કંપની હતી, એમાં જોડાયા.
અને ત્યાં જ એમનો સ્ટારબક્સ સાથે પહેલો કોન્ટેક્ટ થયો ને, બરાબર ને?
હા, બરાબર. હેમરપ્લાસ્ટમાં એ કામ કરતા હતા ત્યારે એમનું ધ્યાન ગયું કે સિએટલની એક નાનકડી કંપની છે સ્ટારબક્સ કોફી, ટી એન્ડ સ્પાઈસ. એ લોકો અસામાન્ય રીતે, મતલબ બહુ મોટા જથ્થામાં એમના ડ્રીપ કોફી મેકર્સ ખરીદી રહ્યા હતા. એટલે એમને કુતૂહલ થયું અને એ જાતે સિએટલ ગયા. આ વાત છે 1981ની. પહેલી વાર એ સ્ટારબક્સની દુકાનમાં ગયા.
કેવો રહ્યો એ પહેલી મુલાકાતનો અનુભવ? કઈ ખાસ?
અરે, એમના માટે તો જાણે એક નવી દુનિયા ખુલી ગઈ. એમણે પહેલી વાર આટલી હાઈ ક્વોલિટી ડાર્ક રોસ્ટેડ કોફી ચાખી. પણ એનાથી પણ વધારે, એ સ્ટારબક્સના જે મૂળ સ્થાપકો હતા, જેરી બાલ્ડવિન, ઝેવ સિગલ અને ગોર્ડન બોકર, એમના કોફી પ્રત્યેના જ્ઞાન અને પેલા જુસ્સાથી એટલા પ્રભાવિત થયા કે એમને તરત જ આમ અંદરથી થયું કે આ જગ્યા બહુ સ્પેશિયલ છે અને મારું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે.
પણ સ્થાપકો તરત માની નહોતા ગયા એમને નોકરી પર રાખવા, કરું ને? એમને મનાવવા પડ્યા હતા.
હા, લગભગ આખો એક વર્ષ લાગ્યું. સ્થાપકો શરૂઆતમાં થોડા ખચકાતા હતા, પણ શુલ્ઝનો ઉત્સાહ અને એમની પાસે જે વિઝન હતું ને, એ જોઈને આખરે લોકો માની ગયા. અને 1982માં શુલ્ઝ સ્ટારબક્સના માર્કેટિંગ અને ઓપરેશન્સના ડિરેક્ટર તરીકે જોડાયા.
અને અહીંથી જ એમની ખરી, શું કહેવાય, ઉદય અને સંઘર્ષની કહાણી શરૂ થઈ. સ્ટારબક્સમાં જોડાયા પછી તરત જ એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, ઇટાલીનો પ્રવાસ.
ચોક્કસપણે. 1983માં એ કંપનીના કામે ઇટાલી ગયા હતા, ખાસ કરીને મિલાન અને વેરોના. અને ત્યાં જ અનુભવ થયો ને, એણે તો બધું જ બદલી નાખ્યું. એમણે ત્યાં ઇટાલિયન એસ્પ્રેસો બારની જે કલ્ચર છે એ જોઈ.
શું હતું એ કલ્ચરમાં જેણે એમને આટલા બધા ઇમ્પ્રેસ કર્યા?
એમણે જોયું કે ઇટાલીમાં કોફી બાર એ ખાલી કોફી પીવાની જગ્યા નહોતી. એ લોકો માટે મળવાની, વાતો કરવાની, હળવાશની પળો માણવાની, એકબીજા સાથે કનેક્ટ થવાની જગ્યા હતી. બારિસ્ટા ગ્રાહકોને નામથી ઓળખે, એમની સાથે મજાક કરે, એકદમ જીવંત વાતાવરણ. એમણે આને નામ આપ્યું ત્રીજું સ્થાન, થર્ડ પ્લેસ, એટલે કે ઘર અને ઓફિસ સિવાયની ત્રીજી મહત્વની જગ્યા.
અને એમને લાગ્યું કે અમેરિકામાં આવો કોઈ અનુભવ, આવો કોઈ કમ્યુનિટી સેન્ટર જેવું મિસિંગ છે.
બરાબર. આ જ વિચાર લઈને ઉત્સાહમાં સિએટલ પાછા આવ્યા અને સ્ટારબક્સના સ્થાપકોને કહ્યું કે આપણે ખાલી કોફી બીન્સ વેચવા પર ફોકસ ન કરવું જોઈએ, પણ આવા કોફી બાર ખોલવા જોઈએ. પેલો ઇટાલિયન અનુભવ અમેરિકામાં લાવવો જોઈએ.
પણ સ્થાપકો તૈયાર ન થયા આ માટે.
ના, બિલકુલ નહીં. એ લોકો તો કોફી પ્યોરિસ્ટ હતા, શુદ્ધતાવાદી. એમનું માનવું હતું કે કોફી તો ઘરે બનવી જોઈએ અને આપણું કામ બસ બેસ્ટ ક્વોલિટીના બીન્સ આપવાનું છે. એમની બીક હતી કે કોફી બાર ખોલીશું તો સ્ટારબક્સનું જે મૂળ ફોકસ છે એ જતું રહેશે અને આપણે એક રેસ્ટોરન્ટ જેવા બની જઈશું. આ મતભેદ એટલો મોટો હતો કે શુલ્ટ્ઝ સમજી ગયા કે એમનું જે સપનું છે એ અહીંયા પૂરું નહીં થાય.
એટલે એમણે પેલો મોટો, કદાચ બહુ અઘરો નિર્ણય લીધો સ્ટારબક્સ છોડવાનો.
હા, 1985માં એમણે સ્ટારબક્સ છોડી દીધો. આ બહુ મોટો રિસ્ક હતો, પણ એ પોતાના વિઝન માટે એકદમ પ્રતિબદ્ધ હતા. એમને ઇલ જોર્નાલે, જેનો અર્થ થાય છે ધ ડેલી, એ નામે પોતાની કોફી બાર કંપની શરૂ કરી, જે પેલી ઇટાલિયન સ્ટાઇલ પર જ આધારિત હતી.
પણ નવી કંપની શરૂ કરવી, ખાસ કરીને જ્યારે તમારી પાસે બહુ પૈસા ન હોય, એ સહેલું તો ન જ હોય. ફંડિંગ મેળવવામાં એમને બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો ને?
અરે, સંઘર્ષ નહીં, અકલ્પનીય સંઘર્ષ. શુલ્ઝે પોતે લખ્યું છે કે એમણે 242 જેટલા પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સનો સંપર્ક કર્યો અને એમાંથી 270 લોકો એમને ના પાડી દીધી. તમે વિચારો, આ અનુભવે એમને શીખવ્યું કે ખાલી સારો આઈડિયા હોવો પૂરતો નથી, એને વેચવા માટે સ્ટોરી ટેલિંગ, વાત કહેવાની કળા અને જબરદસ્ત દ્રઢતા પણ જોઈએ.
242માંથી 270ના, બાપરે, મોટાભાગના લોકો તો કદાચ હિંમત હારી જાય. આ બતાવે છે કે એમનામાં કેટલી જીદ હશે.
ખરેખર. પણ આખરે એ જરૂરી ફંડ ભેગું કરવામાં સફળ થયા અને ઇલ જિયોર્નાલેના પહેલા સ્ટોર્સ ખોલ્યા અને સફળ રહ્યા. લોકોને પેલો ઇટાલિયન કોફી બારનો કોન્સેપ્ટ ગમ્યો. આનાથી શુલ્ઝના વિઝનને જાણે સમર્થન મળ્યું.
અને પછી તો નસીબે પણ સાથ આપ્યો. જાણે બધું ગોઠવાયું. સ્ટારબક્સના જે મૂળ માલિકો હતા એમણે કંપની વેચવાનો નિર્ણય કર્યો.
હા, 1987માં એવું બન્યું. સ્ટારબક્સના સ્થાપકોએ નક્કી કર્યું કે એ લોકો એમના બીજા વેન્ચર પીટ્સ કોફી પર વધારે ધ્યાન આપવા માંગે છે, એટલે સ્ટારબક્સના રિટેલ સ્ટોર્સ અને બ્રાન્ડનું નામ વેચી દેવું છે. શુલ્ઝ માટે તો આ જાણે જીવનભરની તક હતી. જે કંપનીએ એમના વિઝનને નકારી કાઢ્યું હતું એ જ કંપનીને ખરીદવાની.
પણ એના માટે મોટી રકમની જરૂર હતી, લગભગ 3.8 મિલિયન ડોલર.
અને એ સમયે એમની પાસે એટલા પૈસા ક્યાંથી હોય? એટલે ફરી પાછો પેલો ફંડિંગ ભેગું કરવાનો પડકાર. નેગોશિએશન્સ, વાટાઘાટો બહુ જ ટેન્શનવાળી હતી. એક સમય તો એવો આવી ગયો હતો કે લાગ્યું કે ડીલ હાથમાંથી ગઈ. પણ પછી કેટલાક મહત્વના લોકો, જેમ કે બિલ ગેટ્સ સિનિયર, હા, માઇક્રોસોફ્ટવાળા બિલ ગેટ્સના પિતા, જે પોતે જાણીતા વકીલ હતા, એમની મદદ અને સલાહથી એ આખરે જરૂરી પૈસા ભેગા કરી શક્યા અને સ્ટારબક્સને ખરીદી લીધું.
વાહ, મતલબ જે કંપની છોડવી પડી હતી એના જ માલિક બની ગયા. આ તો કોઈ ફિલ્મી વાર્તા જેવું લાગે છે. અને અહીંથી જ સ્ટારબક્સની ખરી ક્રાંતિ શરૂ થઈ એમ કહી શકીએ.
બિલકુલ. એમણે તરત જ ઇલ જિયોર્નાલે અને સ્ટારબક્સને ભેગા કરી દીધા અને નવી કંપનીનું નામ રાખ્યું સ્ટારબક્સ કોર્પોરેશન. અને સૌથી પહેલું કામ એમણે એ કર્યું જે એમના દિલની સૌથી નજીક હતું, કર્મચારીઓ માટેની પોલિસી બદલવાનું.
એટલે કે પેલી લોકો પહેલા, પીપલ ફર્સ્ટ ફિલોસોફીને અમલમાં મૂકવાની શરૂઆત કરી.
એકદમ. એમણે કર્મચારીઓને એમ્પ્લોયી કહેવાને બદલે પાર્ટનર્સ, ભાગીદારો કહેવાનું શરૂ કર્યું. પણ આ ખાલી નામનો ફેરફાર નહોતો, એમણે બે બહુ જ ક્રાંતિકારી પગલાં લીધા. પહેલું, એમણે પાર્ટ ટાઈમ કર્મચારીઓ સહિત બધા જ ભાગીદારો માટે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ લાગુ કર્યો, જે અઠવાડિયામાં 20 કલાક કે તેથી વધુ કામ કરતા હોય એમના માટે પણ.
એ સમયમાં રિટેલ ઇન્ડસ્ટ્રીમાં પાર્ટ ટાઈમ કર્મચારીઓ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ આપવું એ તો લગભગ કોઈ વિચારતું પણ નહોતું. આનો વિરોધ પણ થયો હશે ને?
અરે, બહુ જ વિરોધ થયો. બોર્ડના મેમ્બર્સ, ઇન્વેસ્ટર્સ બધાએ કહ્યું કે આનાથી તો કંપની ડૂબી જશે, ખર્ચો બહુ વધી જશે. પણ શુલ્સ એકના બે ના થયા. એમના મનમાં પેલા એમના પિતાનો ચહેરો હતો. એમણે દલીલ કરી કે જો આપણે આપણા લોકોની કાળજી લઈશું તો એ લોકો ગ્રાહકોની કાળજી લેશે અને લાંબા ગાળે કંપનીને જ ફાયદો થશે.
અને બીજું ક્રાંતિકારી પગલું કયું હતું?
બીજું હતું બીન સ્ટોક. આ એક એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન હતો. આના દ્વારા એમણે કંપનીની માલિકી અને સફળતામાં કર્મચારીઓને પણ ભાગીદાર બનાવ્યા. આ બંને પગલા પાછળનો વિચાર એક જ હતો, સફળતા ત્યારે જ શ્રેષ્ઠ છે જ્યારે એ વહેંચાયેલી હોય.
આ બે પગલાએ સ્ટારબક્સની જે યુનિક કલ્ચર છે એનો પાયો નાખ્યો. પણ જેમ જેમ કંપની મોટી થતી ગઈ, ઝડપથી ફેલાવા લાગી, તેમ તેમ ક્વોલિટી અને આ કલ્ચર જાળવી રાખવાનો પડકાર પણ મોટો થયો હશે.
ચોક્કસ. શુલ્સ આને ગ્રોઈંગ વિથ સોલ, આત્મા સાથે વિકાસ કહે છે. એમણે ટ્રેનિંગ પર, તાલીમ પર ખૂબ જ ભાર મૂક્યો. દરેક નવા પાર્ટનરને ખાલી કોફી બનાવતા જ નહીં, પણ સ્ટારબક્સના વેલ્યુઝ શું છે, ગ્રાહક સેવા કેવી રીતે કરવી, પેલું ત્રીજું સ્થાનનું વાતાવરણ કેવી રીતે જાળવી રાખવું, એ બધું જ શીખવવામાં આવતું. સ્ટોરની ડિઝાઇન પણ એવી રીતે કરવામાં આવતી કે તે આરામદાયક લાગે, લોકોને ત્યાં બેસવું ગમે.
1992માં સ્ટારબક્સ પબ્લિક કંપની બની, એટલે કે એનો આઈપીઓ આવ્યો. આ પણ એક મોટો માઇલસ્ટોન કહેવાય.
હા, કારણ કે હવે વોલસ્ટ્રીટનું પ્રેશર આવ્યું, શોર્ટ ટર્મ પ્રોફિટનું દબાણ, એની સામે કંપનીના લાંબા ગાળાના મૂલ્યો અને પેલી લોકો પહેલાંની ફિલોસોફીને ટકાવી રાખવાનો મોટો પડકાર હતો. પણ શુલ્ઝે એ બેલેન્સ જાળવી રાખ્યો.
અને પછી તો સ્ટારબક્સે પાછું વળીને નથી જોયું. આજે દુનિયાની સૌથી જાણીતી, સૌથી રેકગ્નાઇઝ્ડ બ્રાન્ડ્સમાંની એક છે. શુલ્ઝનો વારસો, એમની લેગેસી શું ગણી શકાય?
એમનો મુખ્ય વારસો છે વેલ્યુ બેઝ્ડ લીડરશિપ, મૂલ્યો આધારિત નેતૃત્વ. એમણે સાબિત કરી બતાવ્યું કે નફો અને નૈતિકતા સાથે ચાલી શકે છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR, ને એમણે બિઝનેસનો એક અભિન્ન ભાગ બનાવ્યો. પછી એ કોફી ઉગાડતા ખેડૂતો સાથેનો ન્યાયી વ્યવહાર હોય, જેને એ લોકો એથિકલ સોર્સિંગ કહે છે, પર્યાવરણની જાળવણી હોય કે પછી સ્થાનિક સમુદાયોમાં યોગદાન આપવાનું હોય.
ચાલો શુલ્ઝની આ ફિલોસોફી અને મૂલ્યોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. એમની મૂળભૂત માન્યતાઓ શું હતી?
શુલ્ઝનું માનવું હતું કે બિઝનેસમાં પેશન એટલે કે જુસ્સો અને પ્રેગ્મેટિઝમ એટલે કે વ્યવહારિકતા બંને જરૂરી છે. એમની લીડરશિપ સ્ટાઇલ સંપૂર્ણપણે વેલ્યુઝ પર, મૂલ્યો પર આધારિત હતી. એમની મુખ્ય ફિલોસોફી હતી, લોકોનું ધ્યાન રાખો, નફો આપોઆપ આવશે. એમણે હંમેશા હ્યુમન કનેક્શન, માનવીય સંબંધોને કેન્દ્રમાં રાખ્યા.
એટલે જ એમનું પેલું ફેમસ કોટ છે, અમે લોકોને કોફી પીરસવાના વ્યવસાયમાં નથી, અમે કોફી પીરસતા લોકોના વ્યવસાયમાં છીએ.
હા,
આ એક લાઇનમાં જ બધું આવી જાય છે.
બરાબર કહ્યું. આ એમની આખી વિચારસરણીનો નિચોડ છે. એ શેર્ડ સક્સેસ એટલે કે વહેંચાયેલી સફળતામાં દ્રઢપણે માનતા હતા. બીજું, એ ઓથેન્ટિસિટી, પ્રામાણિકતા પર ખૂબ ભાર મૂકતા. એમનું માનવું હતું કે બ્રાન્ડ ખાલી જાહેરાતોથી નથી બનતી, પણ લોકોના અનુભવથી અને કંપની ખરેખર શું કરે છે એનાથી બને છે.
અને સામાજિક જવાબદારીને એ લોકો ખાલી કોઈ ચેરિટી કે દાન ધર્મ નહોતા ગણતા, પણ બિઝનેસ કરવાની રીતનો જ એક ભાગ માનતા હતા.
હા, એમણે કહ્યું પણ છે, આપણા સમુદાયોને પાછું આપવું અને સામાજિક રીતે, જવાબદારી રીતે ધંધો કરવો એ આપણી ફરજ છે. લીડરશિપ વિશે પણ એમના વિચારો બહુ રસપ્રદ હતા. જેમ કે પોતાની નબળાઈ સ્વીકારવી એ શક્તિ છે, બીજાને ધ્યાનથી સાંભળવું ખૂબ જરૂરી છે, અને ક્યારેક તમારા મૂલ્યો માટે અપ્રિય લાગતા નિર્ણયો લેવાની હિંમત રાખવી પડે છે.
અને પેલું ભરતી વિશે પણ એમનો એક સરસ વિચાર છે કે રેઝ્યુમે કરતાં એ વ્યક્તિ કલ્ચરલી ફિટ થાય છે કે નહીં એ વધુ મહત્વનું છે. લોકોની ભરતી કરવી એ વિજ્ઞાન નથી, કળા છે.
અને રેઝ્યુમે તમને કહી શકતા નથી કે કોઈ વ્યક્તિ કંપનીની સંસ્કૃતિમાં ફિટ થશે કે કેમ. આ બતાવે છે કે એ નંબર્સ અને ક્વોલિફિકેશન કરતાં હ્યુમન એલિમેન્ટને, માનવીય પાસાને વધુ મહત્વ આપતા હતા.
જો આપણે શુલ્ઝની આખી જર્ની જોઈએ, આખી યાત્રા પર નજર કરીએ, તો એવી કઈ ત્રણ ક્ષણો કે ઘટનાઓ ગણી શકાય જેણે ખરેખર બધું બદલી નાખ્યું, એકદમ નિર્ણાયક વળાંક સાબિત થયા?
મારા મતે પહેલી અને કદાચ સૌથી મહત્વની ક્ષણ હતી 1983ની પેલી ઇટાલિયનની મુલાકાત, જેને આપણે ઇટાલિયન એપિફેની કહી શકીએ.
એની વાર્તા ફરી યાદ કરીએ તો શું થયું હતું ત્યાં?
શુલ્ઝ મિલાનના એક નાના એસ્પ્રેસો બારમાં ઊભા હતા. એમણે જોયું કે બરિસ્ટા કેવી રીતે ગ્રાહકો સાથે હસીને વાત કરી રહ્યો છે, જાણે વર્ષોથી ઓળખતો હોય. આજુબાજુ લોકો વાતો કરી રહ્યા છે, કોફીની સુગંધ છે, લોકોનો અવાજ છે, એકદમ જીવંત વાતાવરણ. એ ખાલી કોફી ખરીદ વેચાણની જગ્યા નહોતી, પણ એક સોશિયલ ગેધરિંગનું, સામાજિક મેળાવડાનું કેન્દ્ર હતું. આ જોઈને શુલ્ટ્સને ઝબકારો થયો કે સ્ટારબક્સે ખાલી કોફી બીન્સ નહીં પણ આ અનુભવ, આ ત્રીજું સ્થાન અમેરિકામાં બનાવવું જોઈએ. આ એક ક્ષણે સ્ટારબક્સની દિશા હંમેશા માટે બદલી નાખી.
એટલે કે પ્રોડક્ટ સેન્ટ્રિકમાંથી એક્સપિરિયન્સ સેન્ટ્રિક બન્યા. બરાબર. બીજી મહત્વની ક્ષણ કઈ ગણાય?
બીજી ક્ષણ હતી સ્ટારબક્સ છોડીને ઇલ જિયોર્નાલે શરૂ કરવાનો એમનો નિર્ણય. આ એમની હિંમત બતાવે છે, પોતાના વિઝન પ્રત્યેની એમની કમિટમેન્ટ બતાવે છે. વિચારો, સ્ટારબક્સના સ્થાપકો સાથે મતભેદ થયા, સેફ જોબ છોડી દીધી, ઝીરોમાંથી શરૂઆત કરી, 200થી વધુ ઇન્વેસ્ટર્સે ના પાડી, અને છતાં હાર ના માની. આ બધું સહેલું નહોતું, પણ ઇલ જિયોર્નાલે જ્યારે સફળ થયું ત્યારે એ સાબિત થયું કે એમનો આઈડિયા સાચો હતો. અને આ સફળતાને કારણે જ એમને પછીથી સ્ટારબક્સ ખરીદવા માટે જરૂરી ફંડિંગ અને ક્રેડિબિલિટી મળી. જો એમણે એ સમયે એ હિંમત ના દેખાડી હોત તો કદાચ આજે આપણે જે સ્ટારબક્સને ઓળખીએ છીએ એનું અસ્તિત્વ જ ન હોત.
હા, આ એમના એન્ટરપ્રિન્યોરિયલ સ્પિરિટ અને રેઝિલિયન્સ, મતલબ સ્થિતિસ્થાપકતાનું ઉત્તમ ઉદાહરણ છે. અને ત્રીજી નિર્ણાયક ક્ષણ?
ત્રીજી ક્ષણ હતી પેલી પાર્ટનર ફિલોસોફીનો અમલ, ખાસ કરીને પાર્ટ ટાઈમ કર્મચારીઓ માટે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ અને બીન સ્ટોક જેવા બેનિફિટ્સ આપવાનો નિર્ણય. આ નિર્ણય એ સમયે બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો અતાર્કિક લાગતો હતો. ઇન્વેસ્ટર્સ, એડવાઇઝર્સ બધાએ કહ્યું કે આનાથી ખર્ચો વધશે, નફો ઘટશે, પણ શુલ્ટ્સે શોર્ટ ટર્મ પ્રોફિટ કરતાં લોંગ ટર્મ વેલ્યુઝ અને લોકોમાં ઇન્વેસ્ટમેન્ટને વધારે મહત્વ આપ્યું. આ પગલાંએ ખાલી એમ્પ્લોયી લોયલ્ટી જ નથી જીતી, પણ સ્ટારબક્સની બ્રાન્ડ ઇમેજ અને કલ્ચરને એવી રીતે બનાવી કે જેની નકલ કરવી બીજા માટે બહુ મુશ્કેલ બની ગયું. આણે સાબિત કર્યું કે એ જે કહેતા હતા એ ખરેખર માનતા હતા અને કરતા પણ હતા.
સાચી વાત છે. આ ત્રણેય ક્ષણો ખરેખર એમની અને સ્ટારબક્સની આખી જર્નીને શેપ આપનારી હતી. શુલ્ટ્સની આ વાર્તામાંથી આપણે સૌ શું શીખી શકીએ? સામાન્ય જીવનમાં કયા બોધપાઠ ઉતારી શકીએ?
ઘણું બધું શીખી શકીએ. પહેલું તો એ કે તમારી શરૂઆત ભલે ગમે તેટલી સામાન્ય હોય, નમ્ર હોય, જેમ કે બ્રુકલિનના હાઉસિંગ પ્રોજેક્ટ્સ, પણ જો તમારી પાસે ક્લિયર વિઝન હોય અને અથાક મહેનત કરવાની તૈયારી હોય તો તમે કંઈક અસાધારણ સફળતા મેળવી શકો છો.
બીજું, પેલા જુસ્સાની શક્તિ. પુસ્તકનું નામ જ છે પોર યોર હાર્ટ ઇન ટુ ઇટ. તમારા કામમાં તમારું દિલ રેડી દો. જો તમે જે કરો છો એના પ્રત્યે તમને પ્રેમ હોય, પેશન હોય, તો મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપોઆપ આવી જાય છે.
ત્રીજું, એમ્બિશન અને ઇન્ટેગ્રિટી, એટલે કે મહત્વાકાંક્ષા અને નૈતિકતા વચ્ચે બેલેન્સ કરવું શક્ય છે. સફળતાનો અર્થ ખાલી પૈસા કમાવા નથી, પણ તમે કેવી રીતે કમાઓ છો અને એની બીજા પર શી અસર થાય છે એ પણ એટલું જ મહત્વનું છે.
અને પેલું, નિષ્ફળતા કે રિજેક્શનથી ડર્યા વગર આગળ વધતા રહેવું. 242 ના પછી પણ પ્રયાસ ચાલુ રાખવાની જે માનસિકતા છે એ કેળવવી બહુ જરૂરી છે.
બરાબર. એમની વાર્તા એ પણ શીખવે છે કે આપણા પર્સનલ અનુભવો, ખાસ કરીને નેગેટિવ અનુભવો, જેમ કે એમના પિતાનો સંઘર્ષ, એ આપણને વધુ સારા અને વધુ એમ્પથેટિક, સહાનુભૂતિશીલ લીડર બનાવી શકે છે. અને છેલ્લે, જેમ જેમ તમે સફળ થાઓ અને ગ્રો કરો, તેમ તેમ તમારા કોર વેલ્યુઝને, મૂળભૂત મૂલ્યોને વળગી રહેવું કેટલું મહત્વનું છે અને કેટલું પડકારજનક પણ છે.
આજના આ ફાસ્ટ પેસ્ડ અને કોમ્પિટિટિવ યુગમાં આ બધા લેસન્સ ખરેખર વિચારવા જેવા છે. આ આખી ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો, ત્રણ કી ટેકઅવેઝ કાઢવા હોય તો તે શું હોઈ શકે?
ચોક્કસ. પહેલો તારણ હું ભાવનાત્મક દ્રષ્ટિએ કહીશ, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. સાચી સફળતા અને સંતોષ ત્યારે જ મળે છે જ્યારે તે બીજા લોકો સાથે વહેંચવામાં આવે. તમારા લોકોની, કર્મચારીઓ હોય કે સમુદાય હોય, એમની કાળજી લેવી એ ખાલી નૈતિક રીતે સાચું નથી, પણ એ એવી લોયલ્ટી અને કનેક્શન બનાવે છે જે પૈસાથી ખરીદી શકાતું નથી.
બરાબર. બીજો તારણ કદાચ બૌદ્ધિક દ્રષ્ટિએ.
હા, બીજો તારણ બૌદ્ધિક કે બિઝનેસની દ્રષ્ટિએ છે. એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. માનવીય મૂલ્યો અને સામાજિક જવાબદારીને તમારા વ્યવસાયના કેન્દ્રમાં રાખવા એ ખાલી સારું કામ નથી, પણ એ એક સ્માર્ટ સ્ટ્રેટેજી છે. તે એક સસ્ટેનેબલ કોમ્પિટિટિવ એડવાન્ટેજ, એટલે કે ટકાઉ સ્પર્ધાત્મક લાભ ઊભો કરે છે, જેની નકલ કરવી બહુ મુશ્કેલ છે.
અને અંતે એક યુનિવર્સલ લેસન જે સૌને લાગુ પડે.
છેલ્લો અને સૌથી સાર્વત્રિક તારણ, એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. જો તમે તમારા કામમાં ખરેખર તમારું હૃદય રેડો છો અને તમારા સિદ્ધાંતો પર અડગ રહો છો, તો અશક્ય લાગતા સપના પણ સાકાર થઈ શકે છે. પેશન, પર્સિવિયરન્સ અને પ્રિન્સિપલ્સ, જુસ્સો, દૃઢતા અને નૈતિકતાનું મિશ્રણ અસાધારણ પરિણામો લાવી શકે છે.
ખૂબ સરસ. હોવર્ડ શુલ્ટ્ઝની સફર ખરેખર ખરેખર પ્રેરણાદાયક છે અને બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાના જુસ્સા અને મૂલ્યોના જોરે દુનિયાભરમાં કરોડો લોકોના જીવન પર અસર કરી શકે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.